તારીખ 18-8-1984, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 655 અને 656 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 384.
સ્વામી કાર્તિકીયાની પરીક્ષા ગાથા 386, 420, 438, 439 એના ઉપરના પ્રવચનો માંથી આ ત્રણ બોલ છે, 55, 56, 57. નિમિત્તથી ભિન્ન અને રાગથી અધિક એવા, અધિકનો અર્થ પણ અહીંયા ભિન્ન થાય છે. નિમિત્તથી ભિન્ન અને રાગથી અધિક એવા પોતાના ચૈતન્ય સ્વભાવનું ભાન થવા ઉપરાંત તેના અનુભવનું વેદન વધી ગયું છે. ત્યાં પરિગ્રહની મમતા છૂટી ગઈ છે. આવી દશાવાળાને શ્રાવકને પ્રતિમા હોય છે. પંચમ ગુણ સ્થાન વૃત્તિ શ્રાવકનો ઉલ્લેખ છે આમાં, કે જે આત્માનું ભાન થયું ચતુર્થ ગુણ સ્થાનમાં, ચોથા ગુણ સ્થાનમાં આત્માનું ભાન થયું ત્યારે નિમિત્તથી હું સર્વ પ્રકારના સંયોગથી ભિન્ન છું અને અવસ્થામાં ચાલતા ઉત્પન્ન થતા રાગાંશથી પણ હું ભિન્ન છું, અને અહીંયા અધિક છું એમ કહ્યું છે. એટલે એનાથી હું મહાન છું. રાગથી મારી અધિકાય છે એટલે મોટાય છે. નાણ સહાવમ અધિયમ મુનિ યાદમ આવે છે. સમયસારની 31 ગાથા, 32 ગાથા, 33 ગાથા. તીર્થંકર ભગવાનની નિશ્ચય સ્તુતિ કેવી રીતે થાય છે, કે જ્ઞાન સ્વભાવી આત્માને અધિક જાણે છે. જેથી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, એને તીર્થંકર ભગવાનની સ્તુતિ કરી ખરેખર એમ કહ્યું. ત્યાં આચાર્યદેવ ત્યાં અધિક શબ્દ મૂળમાં વાપરો છે, અધિયમ મુણે આદમ, અધિકપણે માને છે આદમના આત્માને. નિમિત્તથી ભિન્ન અને રાગથી પણ અધિક એવા જેનું જેની અધિકાય છે ત્યાં વજન છે. અત્યારે આત્મા ગૌણ થયો મિથ્યા દ્રષ્ટિપણામાં જીવોને તો અધિકાય થઈ ગઈ રાગની, ને અધિકાય થઈ ગઈ સંયોગની. જ્યાં સુધી રાગ અને સંયોગની અધિકાય છે ત્યાં સુધી એને આત્મા તરફ વળવાનું પણ બનતું નથી. સ્વાધ્યાયાદીનો ઉપયોગ એટલો છે કે અધિકપણું તો છોડે વિચારીને કે આ બધું ગૌણ છે, એક મારો આત્મા મુખ્ય છે, અધિક છે. એવા પોતાના ચૈતન્ય સ્વભાવનું ભાન ચોથા ગુણ સ્થાને થયું, તે ઉપરાંત એ આત્માના અનુભવનું વેદન વધી ગયું. થયું તો ભાનના કાળમાં થયું તો ખરું, પણ ઉપરના પંચમ ગુણ સ્થાને વધી ગયું. સ્વરૂપ સ્થિરતા વધી, તારતમ્ય ભાવે વેદન પણ વધ્યું, અથવા જે જ્ઞાન અંતરમાં પોતાના પરમ સ્વરૂપને અધિક સુસ્પષ્ટપણે ગ્રહણ કરે છે, ઉઘાડ ભલે ઓછો હોય પણ અંદરમાં જ્ઞાન શક્તિ પ્રગટ થઈને, જ્ઞાનનું સામર્થ્ય પ્રગટીને અધિકપણે પોતાના સ્વભાવને ગ્રહે છે અને વેદે છે, એવું જેનું વેદન વધી ગયું છે અને એ રીતે શુદ્ધાત્માનું વેદન વધી જવાને લીધે જેનો રાગ ઘટી ગયો છે, અસ્થિ વધે તો નાસ્તિ ઘટે ને નાસ્તિ વધે તો અસ્થિ ઘટે. જેમ કોઈ કપડા ઉપર મેલ ઘટે તો કપડું ચોખ્ખું થાય, મેલ વધે તો કપડું મેલું થાય, એની શુદ્ધિ અશુદ્ધિનો નિયમ એવો છે. એક જ અવસ્થામાં બંને હોવાથી એક વધે તો બીજાનું આપોઆપ ઘટવું થાય તો જ વધી શકે, એ અશુદ્ધિ એમને એમ રહે અને શુદ્ધિ વધે એવું બનતું નથી. એ પાંચમા ગુણ સ્થાને અનુભવનું વેદન વધી ગયું છે, ત્યાં પરિગ્રહની મમતા છૂટી ગઈ છે. મમત્વ ભાવ પરિગ્રહમાં ઘટી ગયો, ઘટી ગયો એટલે અભાવપણાને પામ્યો. જેમ જેમ અભાવ થાય છે તેમ તેમ એ વ્રતને પ્રતિજ્ઞા અંગીકાર કરે છે. પૂરેપૂરા પ્રમાણે પરિપૂર્ણ ત્યાગ, સર્વસંગ પરિત્યાગ નહીં થતો હોવાને લીધે એને અમુક ભાગે ત્યાગ થતો હોવાથી એને દેશ વ્રત અથવા અણુવ્રત કહેવામાં આવ્યા છે. એ અણુવ્રત અંદરની સ્થિરતાને આધારિત ત્યાં છે. અણુવ્રતના રાગને આધારિત સ્થિરતા નથી, બેમાં ફેર છે. રાગને આધારિત વિતરાગતા નથી, પણ વિતરાગતા વધી ગઈ છે તેના કારણે રાગ આપોઆપ ઘટી ગયો છે, રાગ ઉત્પન્ન થતો નથી, અભાવ થઈ ગયો છે. વિતરાગતા ન હોય ને અણુવ્રત ધારણ કરે તો એ અણુવ્રત સાચા નથી. અસ્થિ વિનાની નાસ્તિ ખોટી છે, એ ત્યાગ સાચો નથી પણ ત્યાગ ખોટો ત્યાગ માનવો. અથવા એવો ત્યાગ સહેજે પડાતો હોય અને વિતરાગતા ન હોય, કષાયની મંદતા સહેજે થતી હોય તો તીવ્રતા કરવાની જરૂર નથી, પણ એણે માનવું ને સમજવું ને મનાવવું, માનવું મનાવવું સમજવું સમજાવવું એમ જોઈએ કે આ ત્યાગ તે ખરેખર મારો ત્યાગ નથી, હું માનતો નથી ને મનાવવા માગતો પણ નથી. શરીર કષાયની મંદતા છે એટલે પાપના પરિણામ થતા નથી, કરવા પણ નથી, પરંતુ વિતરાગતાનો સદભાવ નથી એથી ખરેખર આ ત્યાગ સત્ય ત્યાગ નથી, નિશ્ચય ત્યાગ નથી, વાસ્તવિક ત્યાગ નથી, પણ થોડી એમાં કૃત્રિમતા આવે છે એમ જાણવું જોઈએ. આવી દશાવાળાને અથવા શ્રાવકને પ્રતિમા હોય છે. પડીમાં 11 પડીમાં એ કહી છે પંચમ ગુણ સ્થાનમાં. જેમ જેમ ઉપરની પ્રતિમા ધારણ કરે છે તેમ તેમ વિશેષ વિશેષ ત્યાગ થાય છે. એકથી પાંચ, ચાર કે પાંચ પ્રતિમાવાળા સુધીને જગન્ય શ્રાવક પણ છે અને 9 પ્રતિમા સુધી મધ્યમ શ્રાવક પણ છે. 10 અને 11 પ્રતિમાવાળાને ઉત્તમ શ્રાવક પણ છે, જેને ક્ષુલ્લક અને ઇલ્લક કહેવામાં આવે છે. કાર્તિકીયાનું પરીક્ષામાંનું બહુ સુંદર વર્ણન છે. સ્વભાવના લક્ષે જો એનું અધ્યયન ને અભ્યાસ કરવામાં આવે તો સાધક જીવ કેવી રીતે સ્વભાવની સ્થિરતા વધારતો વધારતો પગથિયા ચડે છે અને એ 11 શ્રાવકના પગથિયા ચડીને સહજ મુનિ દશામાં આવી શકે છે એવા એ પગથિયા છે. કેમ કે દસમી અને અગિયારમી પગથિયે તો એટલો ત્યાગ છે કે મુનિઓને ત્યાગ હોય એવો લગભગ આવાગમનની અંદર મર્યાદા, રહેવાની મર્યાદા, ક્ષેત્રમાં રહેવાની મર્યાદા, ક્ષેત્રના આવાગમનની મર્યાદા, આહારની મર્યાદા, પાણીની મર્યાદા, બધી મર્યાદા સ્વરૂપ સ્થિરતાને આધારે થઈ જાય છે. તે પરિણામ મર્યાદામાં આવે છે કેમ કે અંદરમાં નિશ્ચય સ્વભાવનું આલંબન વધ્યું છે. પછી એ આત્મા સહેજે સર્વસંગ પરિત્યાગ કરીને પંચમહાવ્રત અણુવ્રત ઉપરાંત મહાવ્રતને અંગીકાર કરે તો સહેજે થઈ શકે એવી એની ભૂમિકા. અગિયારમી પ્રતિમા જુઓ તો એવી ભૂમિકા આવી છે. ત્યાં એને કોઈ મુનિપણાને ને એ અગિયારમી પ્રતિમાને બહુ છીટું હોય એવું લાગે નહીં એવું વર્ણન છે. ત્યાં પરિગ્રહની મમતા છૂટી ગઈ છે. આવી દશાવાળાને શ્રાવકની પ્રતિમા હોય છે એને પડીમાં માગધીમાં પડીમા કહે છે. સંસ્કૃત ગુજરાતી હિન્દીમાં એને પ્રતિમા કહે છે. પ્રતિમા એટલે ભગવાનની પ્રતિમા એમ નહીં, પ્રતિમા એટલે એ ઉપરની સ્થિતિ, વધતી સ્થિતિ, સ્થિરતા વધે છે એવો એનો અર્થ છે. આમ પ્રતિમા એટલે તો પ્રચલિત
મૂર્તિ
મૂર્તિ કરવાનું. જૈન પરિભાષાના ઘણા શબ્દો આમાં નથી હોતા, મળી જાય તો મળી જાય. એક શાસ્ત્રની પોતપોતાની પરિભાષા છે, જેમ ડાક્ટર ને ડાક્ટર ની ભાષા છે એના જેમ છે. પ્રજલપન, પ્રજાગરણ, પ્રણવ તથા પ્રતપ, પ્રતાપ, પ્રતાપી, પ્રતિ, પ્રતિ, પ્રતિ એટલે એ બાજુની દિશા સૂચે છે. મા એટલે અટકવું, માં એટલે અટકવું એમ થાય, પ્રતિ માં અમુક પ્રત્યે અટકવું, અસ્થિથી લઈએ તો આત્માને અટકવું, નાસ્તિથી લઈએ તો વિભાવ થી અટકવું એમ થાય. બહુ પ્રતિમાં તો પાટીઓમાં પણ ભરી દીધું છે, પ્રતિકૂળ ને પ્રતિભૂત ને પ્રતિદ્વંદ પ્રતિપક્ષ પ્રતિમાનના માન લઈ લીધું છે, પૂજવું પ્રતિમાન, પૂજવું વર્ષિક, એ અર્થ નીકળે છે. પ્રતિમાન, પ્રતિમા એટલે પૂજવું, પોતાના શુદ્ધાત્માને વધારે પૂજે છે. પ્રતિક છે પ્રતિમા, પ્રતિમા શબ્દ છે. પ્રતિમા એટલે ટુ કમ્પેર, જો ક્રિયાપદ હોય તો, નહીતર બનાવનાર, ક્રિએટર, મેકર, સ્ટેચ્યુ, ફિગર, રિફ્લેક્શન, ઇમેજ, મેજર એક્સટેન્ડ પાર્ટ ઓફ એન એલિફન્ટ હેડ બિટવીન ધ ટંગ્સ, સિમ્બોલ, સિમ્બોલ ચિહ્ન, ચિહ્ન ત્યાગનું ચિહ્ન, ધર્મનું ચિહ્ન પ્રગટ થયો ને, ધર્મ પ્રગટ થયો એનું ચિહ્ન, સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાન વાળાને ધર્મનું ચિહ્ન નથી, બારમાં ચારેય ગતિમાં એને ઓળખી ન શકે, કેમ કે બીજા સામાન્ય ઉદય વાળા છે, એવા જે ઉદય વાળા છે, એને પ્રતિમા ધારે છે, એને ચિહ્ન બારમાં ત્યાગનું ચિહ્ન શરૂ થાય છે. છપ્પન ધર્મી ને અન્ય ધર્મી પ્રત્યે પ્રેમ ઉછળે છે, સમ્યક દ્રષ્ટિને સાચા ગુરુ પ્રત્યે કે સાધર્મી પ્રત્યે પ્રેમ આવ્યા વિના રહે નહીં. ધર્મીને અન્ય ધર્મી પ્રત્યે પ્રેમ ઉછળે છે, હું પોતે જે ગુણનો અભિલાષી છે, બીજા ગુણવાન જીવ, ધર્મી એટલે ગુણવાન અહીંયા લીવો, ધર્મી એટલે અહીંયા સમાજમાં, સંપ્રદાયમાં હોય, મંડળમાં હોય એટલે ધર્મી એમ નહીં, ગુણવાન છે. જે એક ગુણવાન છે એને બીજા ગુણવાન પ્રત્યે પ્રેમ આવ્યા વિના હારે, એવો નિયમ છે. સમ્યક દ્રષ્ટિને સાચા ગુરુ પ્રત્યે કે સાધર્મી પ્રત્યે પ્રેમ આવ્યા વિના હારે, સમ્યક દ્રષ્ટિ ધર્મી છે એને નિર્ગ્રંથ ગુરુ હોય તો એના પ્રત્યે ભક્તિ પ્રેમ આવ્યા વિના એ તો સાક્ષાત ભગવાન જોવે છે. સાધુ, સાધુ ભગવાન, ભગવાન જોવે છે. એટલી બધી ભક્તિ અને મહિમા આવે છે. કેમ કે એમ જુએ છે કે આ તો પૂર્ણ થયા કે થશે એવી અંદરમાં સાધનાની ઝપટ ચાલે છે, જેમ કોઈ સ્પર્ધામાં ઉતરે. એ સ્પર્ધાની અંદર બહુ છેટું નથી રહેતું, એકબીજા સ્પર્ધા વાળા વચ્ચે છેટું નથી રહેતું. શક્તિ વાળા જ બધા હોય છે, પણ કોઈ થોડા આગળ ને કોઈ થોડા પાછળ રહે છે. એમ અર્યંત સિદ્ધ થયા એ પૂર્ણ દશાને પહોંચવાની સ્પર્ધામાં છે, ઝપટ કરે છે, પૂરી ગતિમાં છે. 24 તીર્થંકરો નો મુનિ દશાનો કાળ જોઈએ તો બહુ ઓછો છે. 24 નો આયુષ મોટા છે તો પણ એટલો બધો કાળ મુનિ દશાનો નથી. મોટા આયુષ છે ત્યાં પણ બહુ ગણતરીના ઓછા વર્ષોમાં સાધક દશા રહીને અર્યંત દશામાં આવ્યા છે, અને કેટલાક તો અમુક મહિનાઓમાં જ ફક્ત સાધુપણું પૂરું કરીને અર્યંત દશાને પ્રાપ્ત થયા છે. કેમ કે બહુ ઝડપથી સાધે છે. જ્યાં પૂર્ણતાને પહોંચનારા હોય છે એવા પુરુષાર્થના ઉપાડનારા સાધકો સાધુઓ એને પૂર્ણતા લીધા વાર નથી લાગતા, એમાંથી સૂચિત થાય છે, ફલિત થાય છે. મહાપુરાણની અંદર 24 તીર્થંકરોની કથા છે. મહાપુરાણમાં 24 તીર્થંકરોમાં કોણ ક્યાં જન્માસ, ક્યારે જન્મા, કેટલો કાળ ગ્રસ્ત દશામાં રહ્યા, કેટલો કાળ મુનિ દશામાં રહ્યા, ક્યારે કેવળ જ્ઞાનને પામ્યા, ક્યારે નિર્વાણને પામ્યા, આટલા મુખ્ય પ્રસંગો. તો બીજા એમના જીવનના નાના મોટા પ્રસંગો ભલે ના આવે, પણ આટલું તો આવે જ છે. કેમ કે જન્મ કલ્યાણક, ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, તપ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક, તપ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક, પાંચે કલ્યાણક તો એમાં કાળ આવે છે. મુનિ દશાનો કેટલો કાળ મુનિ દશાનો આરાધન રહ્યો અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, કયા ક્ષેત્રમાં કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, કયા ક્ષેત્રમાં નિર્વાણ પ્રગટ કર્યું, બધા વિશે ત્યાં 24 તીર્થંકરનો. પણ એમાંથી બધાને જોતા સ્પષ્ટ થાય છે કે મુનિ દશાનો કાળ બહુ લાંબો, અર્યંતોનો તીર્થંકરોનો નહોતો. આયુષ મોટા હતા તો એટલો લાંબો કાળ નહોતો. પછી એક જ વિષય રહી ગયો જ્યાં શાંતિનાથ, કુંઠુનાથ, અર્ણા, ચક્રવર્તી, કામદેવ પુરુષ બધું સર્વસંગ પરિત્યાગ કરીને એક આરાધનાની પાછળ જ્યાં લાગી ગયા, પછી અંદરની શક્તિ અનંત છે એને શું વાર લાગે, વિકાસ થતા શું વાર લાગે. શક્તિને પ્રતિ વિકાસ થવામાં પ્રતિબંધક કારણમાં કાંઈ રહ્યું નહીં, કોઈ વિકલ્પ નહીં, કોઈ કાર્ય નહીં, કોઈ કાર્યની જવાબદારી નહીં. માથે તમે અમારા ગુરુ છો માટે વ્યાખ્યાન આપવું પડશે એવું બંધન નથી, એટલું બંધન નથી. બીજું તો હોય જ છે એનો, પણ એવું પણ જેને બંધન નથી, કોઈ બંધન નથી. એકનું સ્વરૂપનું અંતર આરાધન આ એક જ કામમાં લાગી પડ્યા છે, પછી આત્માની અંદરની શક્તિ ભરી છે એને શું વાત લાગે. શક્તિ ભરી છે અને શક્તિ ઘણી વિકસિત થઈ ગઈ છે. દિશામાં તો પ્રચુર સ્વસંવેદનમાં એક એક ક્ષણે 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 અંદરમાં નિર્વિકલ્પ દશામાં ચેતનમાં ડૂબકી લગાવે છે. એક ક્ષણ તૂટી અને જેવી ઉગ્રતા શ્રેણીની વધી, વિકલ્પની ક્ષણ તૂટી, વિકલ્પમાં ક્ષણે ક્ષણે આવી જાય છે, વિકલ્પની ક્ષણ તૂટીને જેવી શ્રેણી માંડી અંતર્મૂર્તમાં બે ઘડી માં પૂર્ણ થયા વગર સાચા ગુરુ, સાચા ગુરુ શબ્દ વાપરો છો, કેમ કે વિષધારી પણ ત્યારે ગુરુ દેખાય છે. તેમના પ્રત્યે કે સાધર્મી પ્રત્યે પ્રેમ આવ્યા જ્ઞાન, એના પ્રત્યે સદભાવ આદર આવ્યા જ્ઞાન રહે ને, તે દ્વેષ કરે ને, એના પ્રત્યે દ્વેષ ન થાય, ઈર્ષા ન થાય, દ્વેષનું કોઈ ગુણ દેખાય છે એના, કોઈ કદાચ કોઈનો દોષ દેખાય તો ગૌણ કરી જાય, મુખ ન કરે, દ્વેષ કરે નહીં. તો ધર્મી તો જે સમય દ્રષ્ટિ છે એ ધર્મી છે. આમ સાધર્મી એટલે પછી સામાન્ય રીતે તો સમય દ્રષ્ટિ લેવાય છે, પછી તો સામાન્ય રીતે મુક્ષુતા હોય, મુક્ષુતામાં આગળ વધતો જીવ હોય તો પણ એના પ્રત્યે સદભાવ આવ્યા જ્ઞાન. ધર્મી તો ખરેખર ધર્મ, ધર્મને ધારણ કરનાર તે ધર્મી છે. મારી આબરૂ કરતા આની આબરૂ વધી ગઈ એમ દ્વેષ કરે નહીં. એમ કોઈ ધર્મી એવા હોય કે બહારમાં પ્રસિદ્ધ હોય, કોઈ ધર્મી એવા હોય કે જેમાં જેની બહારમાં પ્રસિદ્ધિ ન હોય, પણ એ પ્રસિદ્ધિ તો પુણ્ય ઉદય છે, અને પુણ્ય ઉદયને તો ધૂળ ગણવામાં આવી છે. પુણ્ય ઉદય તો રજકણ છે, રજકણનો એક પ્રકાર છે, એ કોઈ આત્માનો પ્રકાર નથી. એટલે ધર્મીને એની કિંમત હોતી નથી. ખરેખર તો આબરૂ કીર્તિની કિંમત લૌકિક જનોને છે. લૌકિક આબરૂની કીર્તિની કિંમત કોને છે? લૌકિક જનોને છે. આબરૂ કીર્તિમાં પ્રશંસા થાય છે. એ પ્રશંસા કોને પ્રિય છે? કે જેને આત્મા અપ્રિય છે. આત્મા પ્રિય છે અને પ્રશંસા પ્રિય હોવાનો પ્રશ્ન રહેતો નથી. જો પ્રશંસા પ્રિય છે તો નિંદા અપ્રિય છે. નિંદાનો શબ્દ કહેશે તો તને અણગમો થયા વિના રહેશે એમ થશે. ઈષ્ટ અને અનિષ્ટપણું તો અનાદિથી કરે છો. પ્રશંસામાં ઈષ્ટપણું અને નિંદામાં અનિષ્ટપણું, એ તો અનાદિનું ચાલુ છે, એનું એ રહ્યું, એમાં કાંઈ ફેર પડ્યો. નિંદામાં અણગમો થાય તો ખબર પડે, પણ પ્રશંસામાં અંદર ગોઠે એ ખબર પડવી જોઈએ, ત્યાં જાગૃતિ આવવી જોઈએ. કે ભલે ગમે તે ગમે તેટલી પ્રશંસા કરે, મારા આત્માને મને એનાથી કાંઈ લેવા દેવા એ બધું એને કારણે થાય, પુણ્યનો ઉદય એને કારણે થાય, મારે એ ઉદય સાથે સંબંધ નથી, સંબંધ નથી મારે એમ લે. મને કહે છે એમ નહીં, મારે સંબંધ નથી એમ લે છે, આમ વિચારે છે. પછી એને મારી આબરૂ કરતા બીજાની આબરૂ વધી ગઈ એમ દ્વેષ કરે ને. ઉલટાનું એમ જુએ, એક ન્યાય તો એવો છે કે એમાં લાભ તો કાંઈ છે જ નહીં, પણ સંભવિત નુકસાનનો પ્રસંગ છે, તેથી મારે તો એ બાજુનું જરા પણ આકર્ષણ હોવું ઘટે. માન મળતા જ નુકસાન થવાનો સંભવ છે, હાય જ એવો કોઈ નિયમ નથી. કેમ કે પોતે અલિપ્ત રહે પ્રશંસા આદિથી તો એને નુકસાન ન થાય, પણ અલિપ્ત ન રહે એટલું નુકસાન થાય, તો એ તો નુકસાનની સંભાવનાનો પ્રસંગ છે, માટે એનાથી દૂર રહેવું તે સારું. આત્માર્થના કાળમાં તો એ વધારે સાવધાનીનો વિષય છે. જ્ઞાન છૂટતા પછી તો ભેદ જ્ઞાન સહજ છે, ભિન્ન ધારા સહજ છે, પુરકાર સહજ છે, પણ આત્માર્થી તો પ્રસિદ્ધિના કારણોથી દૂર ભાગવામાં જ લાભ છે. આવા શબ્દો પ્રસિદ્ધિના કારણો અને પ્રસિદ્ધિના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે. એને દૂર ભાગવાનું મન થાય, કોઈ ઘસડે ને ઘસડાવવું પડે, પણ એને એને સામેથી કેમ મને નથી આગળ મોઢાગળ સ્થાન મળતું, એ પ્રકારને એ પરિણામ હિતને અનુકૂળ નથી, પોતાના હિતને અનુકૂળ નથી, અહિત થનારા એ પરિણામ. ગતિ એની એક ગતિ જોતા એમ લાગે છે કે આ તો મારી મોત ચાલ્યા છે. આત્મા છે ને અનુશક્તિનો ધણી છે, એ જ્યાં ગતિ કરે અંદરથી ક્યાંક કોઈ એમાં કાંઈ ગુરુ મારા આગળ હતા ને હું માય હતો ને એની આગળ એ કાંઈ વિષય નથી એનો, તો પ્રમોદ થાય છે કે વાહ શું એનું આરાધન છે ને શું એની ગતિ છે. ગુણના વિકાસને એનો પ્રમોદ આવે છે, ગુણ પ્રમોદ અતિ થઈ રહે અંતર્મુખ યોગ. શ્રીમદ જે ગાયું છે, ગુણ પ્રમોદ અતિ થઈ રહે અંતર્મુખ યોગ પ્રાપ્તિ કઈ પડી નથી, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જિન દર્શન અનુ યોગ. આરાધનામાં મુનિવિસાદી અંગીકાર કરીને પરિપૂર્ણ પરમાત્મા પોતે જયારે મુનિ દિશા અંગીકાર કરશે ત્યારે નમસ્કાર કરશે. જયારે મુનિ દિશા અંગીકાર કરે તો પંચ પરમેશ્વરને નમસ્કાર પહેલા કરે. વિધિની શરૂઆતમાં પ્રથમ જ પંચ પરમેશ્વરને નમસ્કાર કરવામાં આવે છે. નમો લોહી સંવર્યંતાણમ, એટલા નમો લોહી સંવ સિદ્ધાણમ, એટલા શુદ્ધો છે એ બધાને મારા નમસ્કાર છે. આમ તો ત્રિકાળવર્તી વિચાર છે, નમો લોહી ત્રિકાળવર્તી સંવર્યંતાણમ, નમો લોહી ત્રિકાળવર્તી સંસિદ્ધાણમ, ત્રણેય કાળના માં થનારા. એટલું બધું નૈગમ ભાવિ નૈગમ લઈ લીધા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે. ભાવિ નિગમ નહીંથી વર્તમાન વત જાણીને એને નમસ્કાર કરવામાં સામૂહિક રૂપમાં આવી જશે. એ સિદ્ધોના સમૂહમાં બિરાજમાન હશે. નમો લોહી સૌ સિદ્ધાણમ નમસ્કાર પાડશે. અધ્યર્થી નથી બોલતા, ખડો થઈ જાય છે, આપણું સીધા લઈ જાણે નીચે ઉતરે છે, એવો પ્રકાર છે. નમો અરિયંતાણ તો અરિયંત જાણે સાક્ષાત સામે બેઠા છે. ઘરથી પાઠ ભૂલી જાય, લક્ષ ક્યાંય હોય ને મનનો વલણ ક્યાંય હોય ને ભાષાનું વલણ ક્યાંય હોય, સામે સાક્ષાત હોય. નમો લોહી સૌ સાવણ તો સામે સાધુની આરાધના જ્ઞાનમાં જાણે પ્રત્યક્ષ થાય, એવી રીતે પંચ પરમેશ્વરીને સ્વરૂપના ઓળખનારા તે પંચ પરમેશ્વરીના સ્વરૂપના ઓળખનારા જીવો તાદ્રશ કરે છે. એમની વિકરાગતાને જ્ઞાનમાં પ્રત્યક્ષ કરે છે. પ્રત્યક્ષતા વધારી વધારીને આરાધનાને વધારે છે, એવો આવિર્ભાવ કરવાનો ઉપાય માર્ગ એવો છે કે પ્રત્યક્ષતા વધારે વધારીને આવિર્ભાવ વધારે છે, એ ભાવનો આવિર્ભાવ કરે છે. એ રીતે પોતાના ભાવમાં વિશેષ આત્મભાવની અંદર પ્રવર્તન થાય છે. વિકલ્પ આવે તો વિકલ્પ આવે તો કરે, આવે તો એવું કોઈ નહીં. વિકલ્પ આવ્યો થાય સુસુમકુંડાચાર્ય, સુમંદર ભગવાન ને પ્રત્યક્ષ સાંભળીને આવ્યા છે. જેટલા શાસ્ત્રો વિદ્યમાન છે એવા કોઈ શાસ્ત્ર માં સુમંદર ભગવાન ને નમસ્કાર નથી કર્યો. નિયમસાર માં મહાવીર ભગવાન ને નમસ્કાર કર્યો છે, વીર જ્ઞાન જ્ઞાન કર્યું. મહાવીર ભગવાન નું શાસન ચાલે છે એમને નમસ્કાર 500 વર્ષ પહેલા છે. કુંકુંડાચાર્ય તો મહાવીર ભગવાન 500 વર્ષ પહેલા છે, એટલે નજીકનો જ કાળ લાગે. પણ મહાવીરમાં પ્રત્યેક સાંભળીને આવ્યા છે, છતાં ક્યાં એ મંગળિક આવતો વિકલ્પ શું આવે એનો કઈ મેળ નથી. આવે પણ ન પણ આવે એટલે હું મુકશો ને. હા પોતે પ્રત્યક્ષ ઉપકાર છે, આવે ન આવે એવો કોઈ નિયમ નથી. આવે લગભગ તો આવે, ક્યારે આવે એ સવાલ છે, ક્યારની વાત છે. પ્રશ્નમાં શું કરવું છે, પ્રશ્ન ના સામે ને નમો લોહી સબ અરિયંતાણ. એટલા તીર્થંકરો ને મુખ્ય વળી પણ એમાં આવી જાય છે, જેટલા જીવો તીરમાં ગુણ સ્થાને આરૂઢ થાય, ભવિષ્યમાં વર્તમાનમાં ભૂતકાળમાં થયા વર્તમાનમાં આરો છે, અત્યારે 20 યરમાન છે, તો એ સિવાય કેવળી પાછા લાખો છે. ત્યાં સમોસરણમાં મુનિ દિશામાંથી કેવળ જ્ઞાન પામેલા લાખો છે, એ બધા આવી ગયા. બધા અરિયન દશામાં છે, એક સરખી દશામાં છે. 20 તીર્થંકરો જે દશામાં છે એ જ કેટેગરીમાં એ જ લેવલ ઉપર બીજા લાખો કેવળ જો છે, બધાને નમસ્કાર આવે છે. અને ભવિષ્યમાં 13મા સ્થાને જેટલા આવશે એ બધાને નમસ્કાર આવે એમ સ્વીકાર નથી. એમાં જુદા પાડવાનો વિકલ્પ આવે કે ન આવે નિયમ નથી, કોઈ વિકલ્પનો કોઈ નિયમ નથી. આવો જ વિકલ્પ હોય એવો કોઈ નિયમ માંગલિકમાં તો પંચ પરમેશ્વર ને નમસ્કાર એમ પંચ પરમેશ્વર ને નમસ્કાર મંગલ કરતા. શિષ્ય કદાચ વહેલો મોક્ષે જાય એવા પ્રસંગો બને છે, એવા પ્રસંગો અનેક વાર બને છે. સ્વતંત્ર આત્મા છે અને ગુરુ શિષ્ય તો એક વ્યવહાર કરવામાં આવે છે. કોઈ ગુરુ માનતા નથી કે હું મારા આત્માથી ગુરુ છું, એ તો બહારની પદવી છે. અંદરમાં તો કોઈ ગુરુ ગુરુ છે, કોઈ શિષ્ય નથી ને કોઈ જેમ કોઈ પિતા પુત્ર નથી, એ બહારનો વ્યવહાર છે. ગુરુ શિષ્ય એ પણ બહારનો વ્યવહાર છે અને વ્યવહારે વ્યવહાર કરવામાં આવે છે. નિશ્ચય વ્યવહાર જોવામાં આવતો નથી, નિશ્ચયમાં વ્યવહાર જોવામાં આવતો નથી. એ સ્વતંત્ર આત્મા છે, પરિપૂર્ણ આત્મા છે. બિલકુલ જગતના એક સ્વતંત્ર તત્વ અસ્થિ ધરાવે છે, સ્વતંત્ર અસ્થિ ધરાવતું તત્વ છે. કોઈ આધીન પણ છે ગુરુ ને શિષ્ય નું એવી વાત નથી. વ્યવહારે વ્યવહાર નો એ તો નિશ્ચય ની ગડબડ થઈ જાય. વ્યવહાર નો મના પ્રસંગે તો વ્યવહારે વ્યવહાર જ હોય, વ્યવહાર થી બહાર હોય નીચેના લેવલ ની મર્યાદા છે. ગમે એવું નીચેનું લેવલ હોય અને ઉપરનું લેવલ બરાબર સાબિત હોય એવું કદી બનતું નથી. એમ છે વ્યવહારે તો વ્યવહાર બરાબર, વ્યવહાર ને જ હોય, વ્યવહાર બહાર કોઈ હોય એટલું તો નિશ્ચય. વ્યવહાર યુક્ત મોક્ષ માર્ગ કયો એનું કારણ એ છે. નહીતર તો એમ કે અમારી આત્માની મસ્તી છે એમાં ગમે તેમ ચાલે, અમારે અંદર માં આત્માની મસ્તી રહે છે પછી બહાર માં ભલે ગમે તેમ ચાલે, એમ ચાલે એ વાત ચાલે હું નથી. નિશ્ચય નો આભાસ થઈ ગયો ખરેખર એમ છે. એ તો કે છે ઉપર તો એ લીધું કે જેમ જેમ અનુભવ નું વેદન વધી ગયું એ આધ્યાત્મિક સ્થિતિ છે. અનુભવ નું વેદન વધ્યું તે આધ્યાત્મિક સ્થિતિ છે. ત્યાં પરિગ્રહ ની મમતા છૂટી ગઈ. એ બારમાં વ્યવહાર ઉપર અસર પડી સિદ્ધિ છે. જે પરિગ્રહ ઉપર મમતા હતી એનો રાગ છૂટી ગયો, તૂટી ગયો, રાગ ઉત્પન્ન જ થતો નથી. એમ વાત છે. ક્ષુલ્લક થાય કોઈ દુકાને જવાનું બંધ થઈ જાય, ક્ષુલ્લક થાય અને દુકાને જાય બે વાત હોય. ના ના, અમારે દસમી પ્રતિમા બરાબર છે, ભલે દુકાને જઈએ એમ ન હોય, એને વિકલ્પ જ ન ઉત્પન્ન થાય. એમ જેમ જેને પોતાના દીકરા ઉપર પ્રેમ હોય ને તે પૈસામાં વધી જાય તો તેના પ્રત્યે દ્વેષ કરે નહીં. પોતાનો દીકરો હોય લાખો કરોડ કરોડપતિ થઈ જાય ભલે જુદા થયા પછી થાય તો દ્વેષ ન કરે. આપણો છે ને એ તો દ્વેષ ન કરે, આગળ વધી જાય તો એનો દ્વેષ ન કરે. સજ્જનતાનો પછી જે અત્યારે દુર્જનતા વધી છે એની એ વાત નથી. અત્યારે તો ભાઈ માં ભાઈ ને દ્વેષ થાય ને દીકરાને બાપ ને બાપ ને દીકરા પ્રત્યે દ્વેષ થાય એ પ્રકારની વાત અહીંયા તેમ શિષ્યની દશા વધતી જાણી તેના ઉપર ધર્માત્માને દ્વેષ થતો, ઉલટાનો એના પ્રત્યે વિશેષ અનુરાગ થાય છે. વાહ, આ પણ એક આત્મા ઇંધન માર્ગ ની અંદર જેમ આકાશમાં સિતારો ચલકે છે એમ વિશ્વમાં ધર્મી એની આરાધનાથી ચલકે છે. શુદ્ધિ ચલકે ને અશુદ્ધિ હોય ન ચલકે, શુદ્ધિ તો ચલકે છે. એના પ્રત્યે ગુણ પ્રત્યે પ્રમોદ આવે છે. એમાં વ્યક્તિ નો કોઈ પ્રકાર નથી, ગુણ પ્રત્યે પ્રમોદ નો પ્રકાર છે. એમ વાત છે.
દુનિયામાં આખી વર્લ્ડમાં સરકાર છે, કોંગ્રેસમાં છે, મુક્તા આપવા
વિષય નથી. ક્યાંય દુનિયામાં આ વિષય જોવામાં આવતો નથી. કર્મ ના સ્થાનકો ભલે હજારો હોય પણ ક્યાંય આ જોવામાં આવતું. હાલ તો કઈ છાપામાં એવું આવ્યું શું આવે છે પદ્માવતી ની જય કરીને થતું હતું.
મુંબઈ
સમાચાર કાં તો શું છાપતું, કાં સૌરાષ્ટ્ર સમાચાર પણ ક્યાંક પદ્માવતી ની સ્થાપના કરવાની હશે. ઘણા મહારાજો ના નામ હતા, ફરાણા વિજયની ચિંતા, કેટલા ચાર પાંચ મહાત્મા રાણીના નામ હતા. પદ્માવતીની સ્થાપના કરવાની હતી, માતાને ચુંદડી ઉઠાડે એવો એક ફોટો મૂક્યો હતો. પથરાને કોઈ શિલાને કોઈ ચુંદડી ઉઠાડી હોય કહેવાતા જૈન માર્ગમાં કેવું ઘૂસી ગયું છે. વિકરાગ પુજારીયા એકો અને સ્થાપના થવા માંડી બીજા રાગીઓ નાગેન્દ્ર થી માંડીને મનુષ્યેન્દ્ર ચક્રવર્તી નાગેન્દ્ર થી માંડીને ફણીન્દ્ર નાગ ના ઇન્દ્ર હોય છે, ત્યાંથી માંડીને દેવો ના ઇન્દ્રો જગતમાં ઊંચામાં ઊંચા જેના પૂન છે એવા બધા જ નમે છે. તો પછી હલકા પૂન વાળાની ક્યાં બીજી વાત કરી, એ તો બધા એને નમે છે. હલકા પૂન વાળા તો ઊંચા પૂન વાળાને નમે છે. આમ માખણબાજી કરે છે, માખણ પટ્ટી લગાવે છે કે નહીં, શિક્ષાઓની મેં ખુશામતિયા રાજાની મેં ખુશામતિયા ફરે છે કે નહીં, એ પૂનને કારણે છે. ઓછા પૂન વાળા તો મોટા પૂન વાળાને નમે છે, પણ મોટા પૂન વાળા જેને નમે છે અસંખ્ય દેવો છે. એક ગામ નો ધણી નથી, હિન્દુસ્તાન નો 64 કરોડ ની વસ્તી નો રાજા નથી, એક એક વિમાન ની અંદર અસંખ્ય દેવો છે. એવા 32 લાખ વિમાન નો સ્વામી ગરુડિયાની જેમ નમસ્કાર કરે છે, કેટલી નમ્રતા એને આવી છે. સમ્યક દ્રષ્ટિ છે, ગુણને જુએ છે, અને હિતને હિતના કરનારાને જુએ છે. આમ શું કહે છે, ઉલટો પ્રેમ અને ઉલ્લાસ આવે છે તેમ શિષ્યની દશા વધતી જાણી તેના ઉપર ધર્માત્માને દ્વેષ થતો નથી, દ્વેષ થવાનો પ્રકાર ઉપજતો નથી. રાગ ધર્માત્માને થોડો છે એટલે અનુરાગ થાય છે, ગુણ પ્રત્યે અનુરાગ થાય છે, પણ ગુણ પ્રત્યે દ્વેષનો પ્રકાર ઉપજતો નથી. જે ધર્માત્માઓ જે પરિણામે તેને અનુસરવું, જે દશા પ્રાપ્ત કરવી છે તે દશાવાનના પરિણામને અનુસરવું. ધર્મીની વાત એટલા માટે શાસ્ત્રકાર કહે છે કે અનુકરણ જીવ કરી શકે. મારે પણ આવા છે, એના પ્રત્યે પોતાનો બહુમાનનો ભાવ વધે, આદર ભાવ વધે અને અનુકરણ કરવામાં પ્રેરણા મળે, એટલા માટે ધર્મની દશાનું વર્ણન કરવામાં
આવે છે. પણ અમારે સંમેલન તો કરવું
બની શકે નહીં. ધર્મ પ્રાપ્ત કરવો છે અને ધર્મની પ્રત્યે દ્વેષ આવે તો ધર્મ પ્રાપ્ત કરવાનો પ્રસંગ આવતો. એમાં જેના પ્રત્યક્ષ બોધનો પ્રસંગ હોય એના પ્રત્યે તો અતિ અતિ બહુમાન, ભગવાન જેટલું બહુમાન આવે. મારા માટે તો એ ભગવાન થઈને આવ્યા છે, મારા માટે એને અવતાર જાણે લીધો છે. આ અવતાર લઈ શકે નહીં હિન્દુઓમાં 24 અવતાર. એમ એ લોકો એમ કે આ ભક્તો માટે ભગવાને અવતાર લીધો છે. એમ કોઈ બુદ્ધિદાતાર ધર્મી હોય, બોધનું દાન દેનારા, જ્ઞાનનું દાન દેનારા હોય તો એના પ્રત્યે એને એમ લાગે કે આ તો સાક્ષાત ભગવાન મારા માટે જન્મા છે. બધું ત્યાંથી નીકળ્યું છે, અવતારની વાતો બધી એમાંથી નીકળે છે, આ ભક્તિ ભાવમાં છે.
બરોબર,
આવા પ્રયોગ થાય ને વચન પ્રયોગ, પછી ન સમજાય ને ઉતાર્યું એવી રીતે. પછી બહુમાન બહુ કર્યું છે, ઘણું બહુમાન કરવામાં આવે છે, એ યોગ્ય છે. કેટલા પડખેથી પ્રવચનોમાં વાત આવે છે, વિભિન્ન શાસ્ત્રોમાં અનેક પડખા વ્યવહારના ખુલ્યા છે. કેવો વ્યવહાર હોય, ધર્મીને ધર્મી પ્રત્યે, મુમુક્ષુને ધર્મી પ્રત્યે, ગુરુને શિષ્ય પ્રત્યે, શિષ્યને ગુરુ પ્રત્યે, ગુરુને શિષ્ય પ્રત્યે આવો ભાવ આવે છે. બધા એક પારિગ્રહમાં કેટલા પડખા થયેલા છે. વધતી દિશાવાળો શિષ્ય હોય તો એને એના પ્રત્યે દ્વેષ નજર આવે છે, પોતાનો પ્રમોદ આવે. વાહ, આ તો કોઈ રતન પાઠું છે, કામ કરી રહ્યા છે, પ્રમોદ આવે. આ બધા વ્યવહારના પડખા છે. એક જીવને બીજા બીજે પ્રત્યે ધર્મના માર્ગમાં, મોક્ષના માર્ગમાં કેવા કેવા પરિણામ થાય. પ્રવચનો છે અને આત્મધર્મ ઘણા હતા, એટલે આત્મધર્મ માં તો એક શાસ્ત્ર માંથી નહીં, એક આત્મધર્મ માં બે ચાર પાંચ શાસ્ત્રો, જુદા જુદા શાસ્ત્રો, જુદી જુદી ગાથાઓના પ્રવચનો આવ્યા. એક એક પ્રવચનો માં જુદી જુદી વાતો આવી. વિષયની વિશાળતા ઘણી આવે. લિમિટ શું, કેવી રીતે લિમિટ આવે, કેવી રીતે લિમિટ આવે? બહારમાં જેની પ્રાપ્તિ કરવી છે એમાં કઈ લિમિટ મારો છો? કોઈ તમારી પાસે વેપારમાં નફો દેવા આવ્યું, ભાઈ મને પૂછાણ છે, તમારે જે ભાવ લેવો હોય લ્યો, તો વધુમાં વધુ લઈ લ્યો કે ઓછા લ્યો, કોઈ લિમિટ મારતો? બહારમાં સંયોગ વધતા હોય તો કોઈ લિમિટ મારે છે? દુનિયા આખી એના ઘરે થતી હોય તો પણ એને ઓછું પડે છે? આ મહાસત્તાની લડાઈ એના ઉપર છે, કોઈને પૂરું પડતું નથી. આમ લિમિટ લિમિટ નો પ્રશ્ન રહેતો. છસો ને 57 ઉપવાસ નો આવો અર્થ છે, ઇન્દ્રિયો તથા મન વિષયોમાં પ્રવૃત્તિ રહિત થઈને આત્મામાં રહે તે ઉપવાસ છે. ઉપવાસ કરે છે ને, એમાં સમજણ કઈ રાખવી, કઈ કઈ હોય, કેવી હોય એનો ખુલાસો છે. એમ કે આ બધા આચારનો ગ્રંથ છે. સ્વામી કેતાર કાર્તિકેય એનો કક્ષા એ આચરણનો ગ્રંથ છે. જેટલું સાહિત્ય હોય એક વાર તો આરપાર વાંચીને, ઉપલબ્ધ સાહિત્ય તો વાંચીને આરપાર નીકળી જવું જોઈએ. ક્યાં છે આ શું શું પીડ્યું છે? આ તો બધી રત્નોની ખાણું છે. એક એક શાસ્ત્ર એટલે રત્નોની ખાણો છે. એક વાર તો બધે ઉપયોગ ફરી વળવો, નિવૃત્તિ લઈને કામ ધંધાને બીજા ઉદયના કાર્યોમાંથી ઉપયોગને નિવૃત્ત કરીને, બહારમાં વખતની નિવૃત્તિ, સમયની નિવૃત્તિ લઈને એક વાર તો બધે ફરી વળવો. મહાન આચાર્યો વિકલ્પ આવ્યો, આત્માનું આરાધન કરતા કરતા જંગલમાં વિકલ્પ આવ્યો, અને શાસન માટે કઈક મુકતા ગયા, અને આને વેપાર ધંધા આડે નવરાશ મળે નહીં તો એની કિંમત નથી. આ ચીજની એને
ચરણ માં રાખતા.
તો બે ચાર પાંચ કલાક ની રોજ નવરાત્રી ને વંચાઈ ગયા, બધા શાસ્ત્રો વંચાઈ ગયા, જાણાવો વંચાઈ ગયા, બધા નથી વિચારા, બધા વાંચવા છે. એક વાર તો આચાર્યોના જ્ઞાનીઓના જે ઉપલબ્ધ ગ્રંથો હતા, અધ્યાત્મ ના ગ્રંથો વાંચવા જોઈએ, ક્રમથી ઉપાડવા જોઈએ. નિયમ કરી નાખ્યો, બે કલાક રોજ વાંચો, ચાર કલાક વાંચો, પછી ક્રમથી ઉપાડવા જોઈએ. અથથી ઇતિ પૂરું કરવું જોઈએ. બહુ ભરી બહુ ભરી. આમ કઈક જો બારમા લાભ નો પ્રસંગ હોય તો ઊંડો ઉતરી જાય છે કે નહીં, બહુ આમાં નફો મળે એવું છે, એવો એક તક મળે છે અહીંયા, એવો એક સોદો થાય એવું છે, એવું એક કામ થઈ જાય એવું છે, ઢગલો પૈસા નો થઈ જાય એવું છે, તો બધું ચારે કોર નું મૂકીને લાગી જાય. તો ખાણ હાથમાં છે, રત્નો ની ખાણ હાથમાં છે, બધું ગૌણ કરીને મુખ્યતા કરવી જોઈએ. એટલું તો રાગ ની અંદર, રાગ સહિત ની દશામાં મુખ્ય ગૌણ થાય તો કઈક જગ્યા થાય, પરિણામમાં કઈક તૈયારી થાય તો બધું એમને ઉપર 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 ઉપરથી બધું ચાલવાનું થાય ને એમાં કઈ વળે. અનંતકાળ, અનંતકાળ એવું જ કર્યું છે. અનંતકાળ કઈ નથી કર્યું એવું નથી, પણ કર્યું છે એ બધું આવું જ કર્યું છે, જેમાં ક્યાંય જીવ ઊંડો ગયો નથી. એક શાસ્ત્ર માં આવું છે, આ તો ખાણું છે, રત્નો ની ખાણ છે આ તો બધી. ક્યાં ક્યાં કેવા કેવા સત્શાસ્ત્રો ના નામ છે, કેવા કેવા શાસ્ત્રો છે, તપાસ કરી ત્યાં મળે જેવું. વાંચ્યું શરૂઆતમાં વાંચ્યું છે, નોકરી કરતા કરતા પાંચ પાંચ કલાક, આઠ દસ અગિયાર કલાક નું કીધું, અત્યારે આઠ કલાક થઈ ગયા, કીધું તો દસ બાર કલાક. શું કહે છે, ઉપવાસ નો આવો અર્થ છે કે ઇન્દ્રિય તથા મન આત્મામાં રહે, બહારના વિષયોમાં પ્રવૃત્તિ રહિત થાય, દુકાને ન જાય એમ કે. અહીંયા હવારે ઉપવાસ નક્કી કર્યો હોય વિચાર મન, પાછો ટાઈમ થાય એટલે જાય દુકાને જઈને જાય ને કરાય, કોઈ લૌકિક પ્રવૃત્તિમાં ત્યારે ન રહેવું જોઈએ. લૌકિક પ્રવૃત્તિ ન કરે ને પાછા કાં તો રમતું રમે, એ બધા પાપના પરિણામ. દુકાને જવું એ પાપના પરિણામ, બહારમાં કોઈ રમત ગોઠવવી એ પણ ઘણા, ઊંઘી જવું ઊંઘી જાય ઘણા, શક્તિ આવી ગઈ છે હોઈ જાવ થોડીક વાર બે ચાર કલાક, દિવસે હોવાય નહીં, મસ્તા ભલે ઉઠોડતી હોય પણ અડધી કલાક કલાક આરામ કરવાનો. ઉપવાસ કર્યો હોય ત્યારે એને નિંદ્રા ન લેવી જોઈએ દિવસે, એ પાપના પરિણામ છે. નિંદ્રા લેવી એ પાપના પરિણામ છે. કાંઈ ખબર ન મળે, ભાન ન મળે, એમ ને એમ લઈ ગયો ઉપવાસ, એ કોઈ રીત ને વિધિ. જય હો પ્રણામ દિગંબર જય કારણો જય હો.